दर्शनों की तरह पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रचना पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला एमा पानू 212 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 251। હવે 251 પેજ ઉપર અહીંયા 212 પાના ઉપર આપણે પહેલો ભાગ એમાં જે છે એ ઉપરનો ભાગ એ કર્યું છે, એટલે મૂળ એ પ્રશ્ન 434 ક્વેશ્ચન નંબર 434 એનો પહેલો ભાગ કર્યો છે અને એમાં આપણે સમયસર ગાથા 11 લીધી હતી અને એનો અર્થ આપણે કર્યો હતો, એટલે સમયસર ગાથા 11 છે એના વિશે થોડીક વધારે વાત કરીને પછી આગળ આપણે વાત લઈએ, કેમ કે સમયસર ગાથા 11 છે ને એ બહુ મહત્વની છે, આપણે ગઈકાલે એ વિશે થોડી વાત કરી હતી, એટલે આપણે આજે સમયસર ગાથા 11 જેને જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવે છે એ ગાથાની વાત આપણે થોડી લઈએ છીએ। સમયસારનો જે પહેલો અધિકાર જે કહીએ પૂર્વરંગ એમાં ગાથા 11 એ મૂળ ગાથા જે અહીંયા આપી છે એ જ છે અને એમાં ટીકા સહિત ભાવાર સહિત આપણે વાંચન કરીએ ગાથાનું। તો ગાથાનો અર્થ તો પહેલો એ છે કે વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે। જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે, આ અર્થ તરીકે અહીંયા મૂકી દીધું છે અને એના સંબંધી આપણે થોડો વિચાર કર્યો તો પણ આપણે આખી આ ગાથા જે છે તે 11મી ગાથા આજે કરીએ। હવે સમયસાર ગાથા 11 એની ટીકામાં કહે છે કે વ્યવહારને બધોએ અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન એટલે છે જ નહીં। અવિદ્યમાનનો અર્થ શું થાય કે જે વસ્તુ ન હોય એને અવિદ્યમાન આપણે કહીએ, એટલે વ્યવહારના એ બધો જ અભૂતાર્થ। અભૂતાર્થ એટલે પહેલા ભૂત હતો નહીં, સાદો અર્થ કરવા બેસીએ તેવો એનો અર્થ થાય, ભૂતાર્થ એટલે પહેલેથી છે તે અને અભૂતાર્થ એટલે પહેલેથી નથી એવો અર્થ એનો થાય, એટલે અભૂતાર્થ હોવાથી એ અવિદ્યમાન એટલે છે જ નહીં અને અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે, આટલા અર્થને એ પ્રગટ કરે છે, વ્યવહાર નયને લઈને વાત કરી છે। જ્યારે શુદ્ધ નય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય અને ભૂત અર્થને પ્રગટ કરે છે, આ વાતને દ્રષ્ટાંતથી અહીંયા બતાવીએ છીએ અને અહીંયા કહે છે કે જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત એટલે આચ્છાદિત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા તો તેને જળને મલિન જ અનુભવે છે। ઉદાહરણ કાદવનું લીધું છે એટલે કે જે પાણીની અંદર કાદવ રહેલો છે એ કાદવ મિશ્રિત ડોળું પાણી લઈએ તો ડોળા પાણીને જુનારા એ એમ જ ગણે છે કે આ પાણી જે છે તે ડોળું જ છે, એ કાદવ મિશ્રિત છે એમ જ એને મલિન તરીકે જ અનુભવે છે, એ મેલું પાણી છે એમ જ બધા સમજે છે। પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કટકફળ એટલે નિર્મળ ઔષધિ કે જેનાથી દાખલા તરીકે ફટકડી કે જેના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને જળને નિર્મળ જ અનુભવે છે. વાત એટલી જ કરવી છે કે જે કાદવ સહિત જે ડોળું પાણી છે એને જે રીતે ડોળું જે સમજવામાં આવે છે એને બદલે જે હોશિયાર છે, જે ચાલાક છે, જે જ્ઞાની છે એ પાણીને ડોળું નથી સમજતા. એ એમ સમજે છે કે પાણીમાં ડોળાશ છે અને એ પાણીમાં ડોળાશને દૂર કરી શકાય તેવી છે, એટલા માટે એની અંદર ફટકડી નાખે છે અને એને આછરવા દે છે તો એને ઉપરથી ચોખ્ખું શુદ્ધ પાણી મળે છે અને નીચે પેલો કાદવ બેસી જાય છે. પણ આવું કોને છે? આવું જે જ્ઞાની છે, જેને સમજણ છે, જેને ખ્યાલ છે કે આ પાણી છે તે પાણી તરીકે શુદ્ધ છે અને એની સાથે જે કાદવ મેલ મલિનતા જે રહી છે એ એનાથી જુદી છે અને જુદી છે તો એનાથી જુદી પાડી શકાય છે. આ વાત જેને સ્વીકારી છે એ માણસ જ એમાં ફટકડી નાખવાનો છે. ફટકડી કોણ નાખે? કાદવ વાળું ડોળું પાણી જોઈને લોકો ચાલ્યા જાય કે ભાઈ આ ડોળું પાણી ચાલો નથી જોઈતું, ડોળું પાણી છે નથી જોઈતું. પણ જે હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ચતુર છે, જ્ઞાની છે એ માણસ જુએ છે કે અરે આ પાણી પાણી તો ચોખ્ખું જ છે, એની સાથે એમાં માટી ભળેલી છે તો શું છે? માટી કઈ એ પાણીની સાથે એમાં એના મય થયેલી નથી, એ પાણીમાં ઘૂસી નથી ગઈ, એ તરત જુદી પડી જશે. એટલે ફટકડી નાખી અને એને એક કલાક મૂકી રાખે છે એટલે એકદમ ચોખ્ખું પાણી એને ઉપરથી મળી જાય છે. આનો અર્થ એ થયો કે દ્રષ્ટિમાં કેટલો બધો ફેર છે. જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આ મોટો તફાવત છે. જ્ઞાની વસ્તુને વસ્તુ તરીકે જુએ છે, એની ભેળસેળ છે એને નથી જોતા, એની સાથે રહેલી મલિનતાને જ્ઞાની જોતા નથી. જ્ઞાની વસ્તુનું શુદ્ધ સ્વરૂપ છે એના તરફ દ્રષ્ટિ કરે છે, અજ્ઞાની છે તે તેની મલિનતા સહિત એની પર્યાય છે એના તરફ દ્રષ્ટિ કરે છે કે જે એની ક્ષણિક પર્યાય છે. મૂળભૂત પર્યાય, મૂળભૂત સ્વરૂપ, મૂળભૂત દ્રવ્ય કેવું છે એ અજ્ઞાની જોતો જ નથી. એને એમ નથી થતું કે પાણીનો મૂળભૂત સ્વભાવ કેવો છે, તો કે સ્વચ્છ જ છે. પાણીનો મૂળભૂત સ્વભાવ તો સ્વચ્છ છે, શીતળ જ છે. એ કોઈકને કારણે એમાં મલિનતા થઈ છે, કોઈક સંયોગને કારણે, તો એ સંયોગને કારણે થયું છે, તો જે સંયોગ છે એનો વિયોગ થઈ શકે છે. દરેક સંયોગ જે છે એ વિયોગને પાત્ર જ છે, એટલે એ સંયોગ જવાનો જ છે. સંયોગ થઈ શકે છે તો પછી એ સંયોગ જઈ પણ શકે છે, એટલે વિયોગ થઈ પણ શકે છે. એટલે મૂળ પાણીનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે. આ વાતને જ્ઞાનીએ પકડી છે અને એવું એને બરાબર યથાર્થ નક્કી બેઠેલું છે એટલે એ ફટકડીનો પ્રયોગ કરે છે. જો એને એમ શંકા હોત કે કદાચ નાખીએ થાય ને ન થાય ને એવું હોત, દીધા હોત, તો એ ન કરત. પણ એને બરાબર પાકી ખાતરી જ છે કે આ પાણી તો પાણી શુદ્ધ નિર્મળ છે જ, માત્ર આ તો મલિનતા જે દેખાય છે, મેલ દેખાય છે, એ તો માટી દેખાય છે અને માટી એ પાણીમાં એ ભળેલી દેખાય છે, એ એનાથી તદ્દન ભિન્ન છે ને ફટકડી નાખતા જ એ ચોખ્ખી થઈ જશે. આવું બરાબર એને વિશ્વાસપૂર્વક જ્ઞાન છે અને એવા જ્ઞાન સહિત જ્ઞાની છે એને શુદ્ધ જળની પ્રાપ્તિ થાય છે. જેને આવું જ્ઞાન નથી એ ત્યાંથી ચાલ્યો જાય છે, જળ વિનાનો તરસ્યો રહી જાય છે, એ પાણી વિના તરસ્યો રહી જાય છે. અને પેલો જ્ઞાની છે તે આ ફટકડી નાખી અને એ પોતે પોતાની તૃષા સમાવે છે. આ વાતને આપણે સમજવાની છે કે આ વાત જે 11મી ગાથામાં જે કહી છે એ વાતને અહીંયા દ્રષ્ટાંત કહ્યું અને એના પછી જે વાત કહેવામાં આવી કે એ અહીંયા આગળ એવી રીતે કહેવામાં કે એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો, એટલે આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ હતો તેને, એટલે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. એ જગ્યાએ હવે આત્માને મૂકવાનો છે અને કર્મને મૂકવાના છે. આત્મા તો નિર્મળ શુદ્ધ જ છે અને એનો તો એકમાત્ર સ્વભાવ છે જ્ઞાન કરવું. એ જ્ઞાયક છે, એ બીજું કંઈ કરનારો નથી. આત્મા શું કરે? આત્મા જ્ઞાન કરે, બીજું કઈ કરે નહીં. અને એવો જ્ઞાન કરવા વાળો સ્વભાવ છે એ જ્ઞાનીને ખબર છે, જેને અનુભવ કર્યો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે એને ખબર છે કે એનું પોતાનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ એ જ્ઞાયક સ્વરૂપ જ છે, બીજું કંઈ છે નહીં. કર્મને કારણે એની કોઈ પણ પર્યાય હોય, એ મનુષ્યની પર્યાય હોય, દેવની હોય કે તિર્યંતની પર્યાય હોય, એવી કોઈ પણ પર્યાય હોય, છતાં પણ એ ભગવાન આત્મા બધા એ જ્ઞાયક માત્ર છે, બીજું કંઈ નથી. એવું જે જાણે છે, જે એવો અનુભવ કરે છે, એને એ કર્મ સાથેની, એ ઉપાધિ સાથેની, એ મલિનતા સાથેની જે દશા છે એમાં પણ એને શુદ્ધ આત્મા દેખાય છે. અને શુદ્ધ આત્મા દેખાય છે તો એ શુદ્ધિનો પુરુષાર્થ કરે છે. જો શુદ્ધ આત્મા ન દેખાતો હોત તો શુદ્ધિનો પુરુષાર્થ કરત નહીં. એ આત્માને સિદ્ધ સમાન શુદ્ધ નિર્મળ જાણે છે, એને એમાં દેખાઈ રહ્યો છે કે આ સિદ્ધ સમાન મારો આત્મા શુદ્ધ નિર્મળ છે, પડ્યો છે, એટલે એવી શુદ્ધ દશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. પણ એને એવું જ્ઞાન જ ન હોય અને જે પર્યાય પ્રમાણે હોય એ પર્યાય પ્રમાણે જ જુએ, એને તિરેન તરીકે જુએ કે દેવ તરીકે જુએ કે નારકી તરીકે જુએ કે એકિન્દ્રિય તરીકે જુએ, જે કર્મની ઉપાધિને કારણે એની જે દશાઓ વર્તે છે એવી રીતે જ એ જીવને જોવા માંડે અને એમાં એને શુદ્ધ આત્મા દેખાય જ નહીં તો એ ક્યાં પુરુષાર્થ કરવાનો છે? પુરુષાર્થ ક્યારે કરે? એને એવું, એને એવું જ્ઞાન થાય તો કરે ને. એટલે એ જ્ઞાન જે છે એ સાચા અર્થમાં તો અનુભવગમ્ય જ્ઞાન છે, પણ ધારણા જ્ઞાન સુધી તો એ જઈ શકે ને. શાસ્ત્રોનો અભ્યાસ કરીને, સત્સંગ કરીને, સત્સમાગમ કરીને, ગુરુ પાસેથી ઉપદેશ સાંભળીને અને તીર્થંકર ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળીને કોઈ પણ રીતે એવો સાચો નિર્ણય તો કરી શકે ને કે આત્મા છે તે શુદ્ધ છે. અને એવો શુદ્ધ આત્મા કેટલા કેવળીઓએ પ્રાપ્ત કર્યો છે? તો અનંત કેવળીઓએ અનંત કાળમાં પ્રાપ્ત કર્યો છે. 6 મહિના અને 8 સમય, 8 સમય તો કોઈ ગણાય નહીં, 1 સમય તો એ સેકન્ડનો અસંખ્યાત્મો ભાગ, એટલે એમ જ સમજો ને કે 6 મહિના, 6 મહિનામાં 608 જીવ મોક્ષમાં જાય. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રમાંથી નથી જતા, પણ એનો અર્થ એવો નથી કે નથી જતા. આ કાળ એવો છે તો અત્યારે અહીંથી નથી જવાતું, કઈ વાંધો નહીં, અહીંથી નહીં જવાય તો મહાવીર ક્ષેત્રમાંથી તો જવાશે ને. એટલે 6 મહિના અને 8 સમયમાં નિયમપૂર્વક 608 જીવ મોક્ષમાં જાય છે. હવે એ રીતે વિચાર કરીએ તો મહાવીર સ્વામી ભગવાનને 2500 વર્ષ થયા, એ 2500 વર્ષની અંદર કેટલા જીવો મોક્ષે ગયા? મહાવીર સ્વામી ભગવાન પછીથી અહીંયા ભરત ક્ષેત્રમાંથી 3 જીવ મોક્ષે ગયા, ગૌતમ સ્વામી, જંબુ સ્વામી અને સુધર્મ સ્વામી, 3 ગણધર એ ગયા. પછીથી કોઈ અહીંથી મોક્ષે નથી ગયું, પણ છતાંય આ નિયમ પ્રમાણે મહાવીર ક્ષેત્રમાંથી તો ગયા છે ને. એટલે જ્યાં કેવળી છે ત્યાંથી તો જાય જ છે. અને મહાવીર ક્ષેત્રમાં ક્યારેય એવું હોય નહીં કે તીર્થંકર ભગવાનનો વિરહ હોય, એવું હોય જ નહીં. ત્યાં તો ઓછામાં ઓછા 20 તીર્થંકર તો હોય જ. એટલે વાત એ કહેવી છે કે અનંત કાળમાં કેટલા ગયા, તમે અત્યારે 2500 વર્ષમાં ગણી શકશો કે આટલા બધા ગયા, તો પછી એ અનંત કાળની અંદર કેટલા જીવો મોક્ષે ગયા, એટલે કે કેટલા જીવોએ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. અને એટલા બધા જો જીવો શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી અને સિદ્ધિશિલા ઉપર બેરાજી ગયા છે, તો ભલા આ માણસ તું કેમ ન કરી શકે? લોજિકથી સમજવા જેવી વાત છે કે જો આ અનંત જીવો જો એ કરી શક્યા છે તો તું પણ કરી શકે. અને તું ક્યારે કરી શકે? કે તું પહેલા નક્કી કર કે આ આત્મા શુદ્ધ જ છે, અને જે મલિનતા દેખાય છે એ મલિનતા તો દૂર થઈ શકે એવી મલિનતા છે, એ આત્મામાં ક્યાંય ઘૂસી નથી ગઈ, એ આત્મા સાથે એવી રીતે કોઈ જોડાઈ નથી ગઈ કે છૂટી ન પડે, એ તો સહજ પુરુષાર્થથી એ જુદી થશે. કેમ કે આત્માનું નિર્મળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જે છે એ જ સુંદર સ્વરૂપ છે, અને એવું પ્રાપ્ત કરવું એ તો સહેલું કામ છે. એ તો ખરેખર જોવા જઈએ તો કોઈ પણ વસ્તુને નેચરલ ફોર્મમાં પ્રાપ્ત કરવી એ ઉલટું સહેલું છે, એને વિભાવમાં મૂકવી એ અઘરું છે. તો આપણે વિભાવપણે પરિણમ્યા કરીએ છીએ એ મિથ્યાત્મને કારણે, મોહને કારણે. આપણને જ્ઞાન નથી કે આ આત્મા શુદ્ધ છે, અને મલિનતા જે છે એ ફટકડી નાખવાથી દૂર થાય છે એટલું ભાન નથી. આપણે ફટકડી જ નાખવાની છે, બીજું કંઈ કરવાનું નથી પ્રભુ. કાદવવાળા પાણીમાં ફટકડી નાખીને શાંતિથી બેસી જવાનું છે, બહુ મહેનત નથી કરવાની. આત્માની સાથે જે કંઈ કર્મ છે એ બધાને સ્થિતિબંધ છે, એટલે એની સ્થિતિ પૂરી થતા એ બધા જ કર્મ ચાલ્યા જવાના જ છે. તમે કંઈ નહીં કરો તો પણ ચાલ્યા જવાના છે, એને માટે બીજો વધારાનો પુરુષાર્થ કરવાની પણ જરૂર રહેતી નથી. એ જવાના જ છે, સ્થિતિબંધ છે, એટલે જેટલો સમય છે એટલો સમય જ રહેશે. એ ઉદયમાં આવશે, એ ફળ આપીને ખરી જવાના છે. તમારે શું કરવાનું છે? પેલું ફટકડી નાખીને બેસી રહેવાનું છે, એવું તમારે શાંતિથી બેસી રહેવાનું છે. શાંતિથી બેસી રહેવું એટલે કે એ ઉદયો આવે એની સાથે જોડાવું નહીં, માત્ર આટલું જ કરવાનું છે. કર્મના ઉદયો આવે અને એ વખતે એ કર્મ ફળ આવે તો એ ફળની સાથે જોડાવું નહીં, એટલે તમને સંવર થઈ જાય છે. નિજરા તો આપોઆપ થઈ જ રહી છે, પણ સંવર નથી ત્યાં સુધી એ સાચી નિજરા નથી. એટલે આપણે એમ કહીએ કે તમે કંઈ નથી કરતા, નવા કર્મનો બંધ કરતા નથી, તો પછી સહજ રીતે તમારી દશા એક દિવસ એવો આવે કે કર્મ થઈ જાય. કર્મને સ્થિતિ બંધ છે, એનો પૂરો થતા એ બધા જ કર્મો ચાલ્યા જવાના છે. એટલે ફટકડી નાખીને બેસી રહો, એક જ સિદ્ધાંત છે, બીજું કંઈ ધર્મોમાં કરવા જેવું છે જ નહીં. કોઈ ક્રિયા કરવાથી આત્માની શુદ્ધિ થતી જ નથી, બધા જ કર્મો એના કારણે એ સ્થિતિબંધ પૂરો થતા ખરી જવાના છે, એ વાત નક્કી છે. માત્ર જાગૃતિ કેળવવી અને નવા કર્મનો બંધ ન થાય, બસ એટલું જ ધ્યાન રાખવાનું છે. એટલે આ ગાથા જે છે એને જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવ્યો છે. આ ગાથાને જૈન દર્શનનો પ્રાણ સુકરા કહેવામાં આવે, કે મૂળભૂત વાત તમે જ્યાં સુધી એમ સ્વીકારતા નથી કે આ જીવ શુદ્ધ સ્વરૂપે જ છે અને એની સાથેની મલિનતા એટલે કર્મરૂપી મલિનતા એ એવી છે કે એનાથી જુદી પડી શકે એવી છે, અને એ જ્ઞાની પુરુષોએ જુદી પાડી છે. જેમ પેલા ડોળા પાણીને ડાયા માણસે શુદ્ધ કર્યું છે, એ પણ અનુભવથી કર્યું છે, એ જ રીતે અનુભવથી કે અનંત જીવોએ એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જો આ વાતને સ્વીકારીએ નહીં તો પછી જૈન દર્શનમાં કંઈ કરવા પણ છે જ નહીં. જૈન દર્શનમાં કોઈ વ્રત તપ કંઈ કરવાની જરૂર નથી પ્રભુ. માત્ર શાંતિથી બેસી જાઓ, આત્મા સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરો, અને જે કંઈ સંયોગો આવે એને જોયા કરો. જે થાય છે તે થાય છે, બધું થઈ જશે, પૂરું થઈ જશે, અને નવા કર્મ બંધાશે નહીં. કરવાનું તો આટલું જ છે, પણ આ જીવને ઉધામાં બહુ છે. જ્યાંને ત્યાં એને એના ઉપયોગને, એના જ્ઞાન દર્શનના ઉપયોગને એને ફેરવવો છે, ફેરવ્યા કરે છે. પોતાના મૂળ શુદ્ધ સ્વભાવ ભાવે એને પરિણમવું નથી, અને જાત જાતના ભાવ કરે છે, એટલે કે એ વિભાવ ભાવ રૂપે પરિણમે છે. પોતાના સ્વભાવને તો એને મારી નાખ્યો છે, અને સમયે સમયે એ જ કાર્ય કરી રહ્યો છે. મૂળભૂત સ્વભાવ જેવો છે એનું મરણ કરે છે, ભાવ મરણ, અને વિભાવ ભાવ રૂપે પરિણમે છે, એકત્વ બુદ્ધિ કરે છે, અને નવા કર્મોનો બંધ કરે છે. એટલે કે મલિનતા નાખ્યા જ કરે છે, મલિનતા પોતે એમાં નાખ્યા જ કરે છે. એક બાજુ ફટકડી નાખે ને બીજી બાજુ ગારો નાખે, ફટકડી નાખે ને હલાવ્યા કરીને ગારો નાખ્યા જ કરે, તો પછી શું થવાનું છે? ત્યાંથી શુદ્ધતા પ્રાપ્ત થશે. એટલે મૂળ વાત આ જ છે, અને એ પહેલા તમને સિદ્ધાંત રૂપે તો નક્કી થઈ જ જવું જોઈએ કે જે કંઈ દશા અત્યારે વર્તમાનમાં છે એ વર્તમાનની દશા જે છે તે શાશ્વત દશા નથી, એ ક્ષણિક દશા છે. મલિનતા જે છે એ ભલે અનાદિથી છે, અનાદિથી હોય તો એનો અર્થ એવો નથી કે એ અનાદિ રહેશે. એ અનાદિથી છે એ વાત સાચી છે, પણ એ જઈ શકે એવી છે, અને મહાપુરુષોએ એ પ્રગટ કરીને બતાવ્યું છે. એટલે જે જ્ઞાયક ભાવ છે તે તિરોભૂત એટલે ઢંકાઈ ગયો છે. અહીંયા એમ કહ્યું ને કે એક જ્ઞાયક ભાવ જે તિરોભૂત થઈ ગયો છે, એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, આત્માને અને કર્મને એનો વિવેક નહીં કરનારા જે છે એ વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો તેને એટલે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું પ્રગટ છે, અનેક જાતના ભાવ કરે છે, આ જીવે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ પણ કર્યા છે અને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ પણ કર્યા છે. દરેક જીવ માટે એ વાત છે. ખરાબમાં ખરાબ તમે જે ભાવ કહો એવા ભાવ પણ આ જીવ કરી ચૂક્યો છે, અને અનાદિથી જે રીતે રખડી ગયો રહ્યો છે એમાં એવી ખરાબમાં ખરાબ પર્યાયમાં પણ એ જઈ આવ્યો છે કે જેનું વર્ણન કરતા પણ કમકમાં આવી જાય એવી પર્યાયમાં પણ એ જઈ આવ્યો છે. સાતમી નર્કના દુઃખ પણ ભોગવી આવ્યો છે, અને એને ખરાબમાં ખરાબ કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા છે. એવા ભાવનો વિચાર કરતા પણ કમકમાટી ઉપજે એવા એને ખરાબ ભાવો કર્યા છે અને એ રૂપે એ પરિણમ્યો છે. એટલે કે એ રૂપે એને પાછા કાર્ય પણ કર્યા છે, એકત્વ બુદ્ધિ પણ કરી છે, કોઈ ભાવ બાકી નથી રાખ્યો, સારામાં સારો અને ખરાબમાં ખરાબ. એટલે એ ભાવોનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. એટલે એ એવા ભાવ વાળો જ એને અનુભવી રહ્યો છે આત્માને, એને ક્યારેય શુદ્ધ આત્મા દેખાયો નથી અને એને એ તરફ લક્ષ્ય પણ થયું નથી. પણ ભૂતાર્થ દર્શીઓ એટલે કે જે શુદ્ધ નહીંથી જુએ છે તેવા જેને એ દેખવાની દ્રષ્ટિ જોવાની દ્રષ્ટિ એમની જુદી છે કે ના આ આત્મા છે એની સાથે મલિનતા છે તે જુદી છે અને આત્મા જુદો છે, એટલે આત્માને મુખ્ય કરીને એવા નહીંથી જુએ છે એને શુદ્ધ નહીંથી જુએ છે એમ કહેવાય, દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે એમ કહેવાય, ભૂતાર્થ દ્રષ્ટિથી જુએ છે એવા એટલે ભૂતાર્થ દર્શીઓ શુદ્ધ નહીં દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાકેલા શુદ્ધ નય અનુસાર બોધ થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવને લીધે તેને આત્માને જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. એ કર્મથી જુદો માત્ર જ્ઞાયક જ અનુભવે છે. બધા જ કર્મથી કર્મ આત્માની સાથે રહેલા કર્મને અને આત્માને એ પોતે વિવેકથી જુદા પાડે છે, એટલે ભેદ જ્ઞાન કરીને એને જુદા પાડે છે અને એ પોતે પોતાનું જેવું સ્વરૂપ આત્માનું જેવું સ્વરૂપ છે, જ્ઞાનરૂપ સ્વરૂપ છે, એવું જ્ઞાનરૂપ સ્વરૂપ જ એમને જણાય છે. એટલે કે જ્ઞાયક ભાવને જે પ્રકાશમાન કરે છે એવો જ એ અનુભવ કરે છે. હજી એ શુદ્ધ થયો નથી, શુદ્ધ થયા પહેલા એવો એ પોતે અનુભવે છે કે ના ના આ તો શુદ્ધ આત્મા જ છે. જેમ પેલો હોશિયાર ડાયો માણસ પાણી મેલું હતું છતાં પણ એને કેવું જોતો હતો કે ના આ પાણી તો બરાબર પીવા લાયક જ છે, માત્ર ફટકડી નાખીશ એટલે તરત જ એ ચોખ્ખું શુદ્ધ થઈ જશે અને હું એમાંથી પાણી પી શકીશ. એવી રીતે આ જે છે જે વિવેકી પુરુષો છે એ વિવેક સહિત એટલે જેમની દ્રષ્ટિ જે છે તે શુદ્ધ નહીંથી જોવાની દ્રષ્ટિ છે એવા વિવેકી પુરુષો એવા જ્ઞાની પુરુષો જે છે એ ભલે પૂર્ણતા એ શુદ્ધતા પ્રાપ્ત કરી નથી તેમ છતાં આત્માને એ શુદ્ધ જ જાણે છે કે ના આત્મા તો શુદ્ધ જ છે એવો જ અનુભવે છે. અને એવો જયારે અનુભવે છે તો પછી પુરુષાર્થ એવો જ કરશે, સ્વાભાવિક છે કે પછી એવો જ પુરુષાર્થ ઉપડે. વિશ્વાસ છે ને કે શુદ્ધ સ્વરૂપ થવાનું જ છે, ફટકડી નાખવાથી ચોખ્ખું પાણી મળવાનું છે, એટલે એને મલિન પાણી મળ્યું છે છતાં પણ એ તો આનંદમાં છે, અરે આ તો પાણી મને પીવાનું પાણી મળી ગયું. અને પેલો જે અજ્ઞાની મૂર્ખ મૂંડ જે છે એ પેલું ડોળું જોઈ ડોળાશ જોઈને ચાલ્યો જાય છે, એમાં ફેર આટલો જ છે. અહીંયા એક બીજી આગળ વાત કરી છે કે અહીં શુદ્ધ નહીં કતક ફળના સ્થાને છે, કતક એટલે ફટકડી એવા ફળ પણ આવે છે, કતક ફળ કે જે પાણીમાં નાખીએ એટલે એ પાણીનો જે મેલ છે નીચે બેસી જાય. આપણે ફટકડીને જાણીએ છીએ કે ફટકડી નાખવાથી મેલ બેસી જાય છે, એટલે અહીં શુદ્ધ નય એક એ કતક ફળના સ્થાને છે. એટલે ફટકડીની જગ્યાએ આપણે શુદ્ધ નયને લેવાનો છે, શુદ્ધ નય દ્વારા એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાશે, શુદ્ધ નય દ્વારા. હવે એમાં જો એક બીજી વાત પણ મહત્વની છે કે ખરેખર જોઈએ તો ફટકડી નાખીએ છીએ તો ફટકડી કંઈ કરતી નથી, ફટકડી ત્યાં એ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે. ખરેખર તો પાણીમાં આપણે જોઈએ છીએ, આપણો અનુભવ છે કે ફટકડી જ્યાં નીચે પડી જ છે બરાબર ને, અને પેલું પાણી છે તો એનાથી શુદ્ધ થઈ જાય, પણ ફટકડીની હાજરી છે એટલે થાય છે. એટલે એ ફટકડી જરૂરી છે, એવું શુદ્ધ નય છે તે જરૂરી છે. તમારી દ્રષ્ટિમાં આ નહીંથી તમારી દ્રષ્ટિ થવી જોઈએ, શુદ્ધ નહીંથી તમને જોવાની ટેવ પડવી જોઈએ કે શુદ્ધ નહીંથી વસ્તુનું સ્વરૂપ કેવું છે, ભૂતાર્થ સ્વરૂપ કેવું છે, નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે. એ નિશ્ચયની દ્રષ્ટિ જ્યાં સુધી અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે. દરેક વસ્તુને નિશ્ચય નહીંથી કેવી છે એ હંમેશા જાણવું જોઈએ. માત્ર વ્યવહારની વાત કરીએ અને વ્યવહાર હોય તો પછી નિશ્ચય, એ બધી વાત નથી. નિશ્ચય હોય તો પછી વ્યવહાર છે, બાકી તો વ્યવહાર એ ખોટો છે. એટલે નિશ્ચયથી કેવું સ્વરૂપ છે, શુદ્ધ નહીંથી દરેક વસ્તુનું સ્વરૂપ વિચારવું જોઈએ અને એને બરાબર સમજવું જોઈએ. એટલે અહીંયા શુદ્ધ નહીં છે તે એ ફટકડીના સ્થાને છે એમ આપણે કહીએ. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સાચી દ્રષ્ટિ એમને છે, એ જ સમ્યક દ્રષ્ટિ છે. પણ જેઓ એટલે કે બીજાઓ જેઓ અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યક દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. હવે આનો વિસ્તાર ભાવાર્થમાં પણ જયારે વાત આપી છે, ભાવાર્થ તો તમે વાંચી લેજો, પણ ગુરુદેવે તો આના ઉપર ઘણા પ્રવચન આપ્યા છે. અને મૂળ વાત આપણી એ હતી, અહીંયા તો એટલી ગાથા આપી એટલે મને જરાય સંતોષ નહોતો થયો. મને એમ કહું આટલી મોટી મૂળભૂત ગાથા એને ખાલી આ પ્રમાણે આપે ને તમે એ રીતે સમજી લો એ વાત બરાબર નહીં લાગી, એટલે આપણે 11મી ગાથા લઈ લીધી. કેમ કે 11મી ગાથા છે એ જૈન દર્શનનો પ્રાણ છે. જૈન દર્શન જો 11મી ગાથાને કાઢીને જો વિચારવામાં આવે તો પછી શું જૈન થઈને અમારે કામ શું છે, બરાબર ને? પછી પુરુષાર્થ શું કરવાનો રહ્યો અને શું કરવું છે? જ્યાં સુધી તમે સ્વીકાર્યું જ નથી કે આ આત્મા શુદ્ધ છે, સિદ્ધ સમાન છે એવું સ્વીકાર્યું જ નથી, તો તમે એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાના જ નથી. એટલે આવી 11મી ગાથા અદભુત ગાથા છે, એનો વારંવાર વિચાર કરવા જેવો છે. ગુરુદેવના પ્રવચન પણ એના ઉપર જેટલા છે એ બધા પણ સાંભળવા જોઈએ અને ખૂબ એનો વિચાર કરી અને દ્રઢતા કરવી કે આત્માનું સ્વરૂપ આવું છે. તો આપણે આજે 11મી ગાથા વિશે વાત લીધી છે. હવે એક વાત પહેલાની અગાઉની જે બીજી વાત બાકી હતી એને પણ આપણે લઈ લઈએ. બે પાના આગળ તમે કરશો એટલે તમને એ વાત મળી જશે. એટલે 210 પાના ઉપર જે છે એમાં આપણે 13મું 210 પાનું એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 249 બરાબર, એ આગળનો 433 પ્રશ્નની અંદર 13મું જે હતું એની અંદર આપણે એક વાત લીધી હતી કે કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બંને અવિકલ કારણ હોય છે એવી વસ્તુ સ્વભાવની સ્થિતિ છે. એના વિશે આપણે ચર્ચા નહોતી કરી. અવિકલ શબ્દ છે એ જરાક સમજવા જેવો છે. જો તમને સહેલાઈથી સમજાવી દઉં તો બહુ સહેલાઈથી ઉતરી જશે. અહીંયા અવિકલ શબ્દ મૂકે છે. પહેલા વિકલ શબ્દનો વિચાર કરીએ. વિકલ બરાબર, વિકલ ઉપરથી વિકલાંગ શબ્દ આપણે જાણીએ છીએ. વિકલાંગ એટલે શું? વિકલ અંગ. વિકલ અંગ એટલે અધુરાશ છે, જેમાં ઉણપ વર્તે છે, બરાબર છે, જેમાં ઓછું છે, પાંગળું છે. પાંગળું શબ્દ એને માટે એક આપણે વાપરી શકીએ કે પાંગળાપણું. એને આપણે એ વિકલ વિકલ કહીએ. અહીંયા અવિકલ કહ્યું છે. અવિકલ, અવિકલનો અર્થ શું થાય કે પાંગળું નહીં, બરાબર ને? પાંગળું નથી એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંનેને અહીંયા શું કહ્યા કે અવિકલ કારણ કહ્યા. અવિકલ કારણ કહીને શું કહેવું છે કે એ અધૂરું નથી, અધુરાશ નથી, બંને અવિકલ કારણ છે. એટલે પેલું પણ છે, જરૂરી છે. અહીંયા એનો એક અર્થ એવી રીતે થાય કે એ જરૂરી છે, પૂરું છે, એ કંઈ ઓછું છે એમ નથી. અવિકલ એટલે બંનેને અવિકલ કયા છે, બંનેને અપાંગળા, પાંગળા નહીં તેવા. ઉપાદાન કારણ પણ પાંગળું નથી, પણ સાથે નિમિત્તને પણ એમ કહ્યું છે કે એ પણ કંઈ એવું પાંગળું કારણ એમ નથી. પણ એમ કહીને બતાવવું શું છે કે ભાઈ નિમિત્ત પણ હોય છે એ પણ એટલું જ જરૂરી છે. ભલે નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત કંઈ કરતું નથી. જો એ પાંગળાને આપણે એમ કહીએ કે ના એ પાંગળું નથી તો પછી નિમિત્ત પણ કરી શકે એવા અર્થમાં વાત નથી. વાતનો મૂળ આશય સમજાવવાનો એ છે કે બંને છે અને બંને જે છે તે હોય છે એવો જ વસ્તુનો સ્વભાવ છે. બંને હોય જ, ઉપાદાન કારણ જે છે ને જ્યારે કાર્ય થાય છે તો ત્યારે નિમિત્ત કારણ હોય જ છે ને જેવું છે તેવી રીતે જ હોય છે. એ નિમિત્ત કારણ પર વસ્તુ છે, એ પોતે પોતાની ક્રિયા કરે છે, એ પણ પૂર્ણ વસ્તુ જ છે. પણ અહીંયા એ નિમિત્ત તરીકે વર્તે છે, અહીંની આ ક્રિયામાં નિમિત્ત તરીકે વર્તે છે. કુંભારને આપણે નિમિત્ત કહીએ, બરાબર, માટલું બનાવીએ, માટીમાંથી ઘડો બનતો હોય ત્યારે કુંભારને નિમિત્ત કહેવામાં આવે. પણ તે કુંભાર નિમિત્ત છે એટલે કુંભાર એ ઘડાની અપેક્ષાએ એ નિમિત્ત છે. માટીમાંથી ઘડો બને એ અપેક્ષાએ નિમિત્ત છે, પણ કુંભાર કુંભારની અપેક્ષાએ એ તો પૂર્ણ છે, એ તો ભગવાન આત્મા છે. એટલે એ રીતે પણ જોઈએ તો એમાં એ દ્રષ્ટિથી વિચાર કરીએ તો એમાં પણ કંઈક પાંગળાપણાની વાત છે નહીં. એટલે અહીંયા અવિકલ શબ્દ મૂકીને એ જરૂરી છે એવા અર્થમાં બંનેને લીધા છે. એકબીજાના પૂરક છે એવો અર્થ આપણે નથી કહેતા, એકબીજાના પૂરક છે એવું આપણે નથી કહેતા. કેમ નથી કહેતા? એકબીજાના પૂરક કહીએ તો એક અધૂરું છે અને ત્યારે બીજું આવે ત્યારે પૂરું થાય એવો અર્થ થાય, પણ ખરેખર એવું નથી. ઉપાદાન કારણ જે છે એ જ ખરેખરું કરતા છે અને એના દ્વારા જ બધું થાય છે, એટલે એમાં નિમિત્ત એનું પૂરક નથી. એટલે એવી ભૂલ નહીં કરવી કે એ ઉપાદાનનું નિમિત્ત કારણ છે, તે પૂરક છે, એવો અર્થ નથી. એવો અર્થ નથી. એટલે અવિકલ્પની અંદર કહેવું એ છે કે બંને જે છે તે બંને જરૂરી છે, એટલે એ હોય જ છે, જરૂરીમાં હોય જ છે. અને એમ પણ નથી, આગળ એક વાત આગળ આવી ગયું કે નિમિત્ત માટે થઈને રાહ જોવી પડે, એવું હોતું જ નથી. સમયની અપેક્ષાએ પણ વાત આપણને કહી દીધી કે જે સમયે કાર્ય થાય એ સમય પૂરતું જે નિમિત્ત છે, એની એ જ વસ્તુ પછી બીજા સમય માટે નથી, એ નિમિત્ત તરીકે નથી. એનો એ કુંભાર ઘડા માટે એ નિમિત્ત છે, ઘડો બનાવે છે ત્યારે એ નિમિત્ત છે, પણ પછી એ કઈ નિમિત્ત નથી. ક્રિયા પૂરી થઈ ગઈ પછી એ નિમિત્ત ક્યાં કહેવાય? એટલે એવી ઘણી જુદી જુદી અપેક્ષા સમજવાની હોય, એમાં આ અવિકલ શબ્દ મૂક્યો એટલે મને એમ થયું કે આમાં બધો બહુ ગૂંચવાળો થશે, બધું શાંતિથી પૂરું થઈ જાય પછીથી વાત કરીએ, કેમ કે એવી રીતે અર્થ મૂકમાં મૂકી દીધો છે. એટલે આ એક છે. અને બીજું છે તો અવિકલની સાથે એક છે ને એક શબ્દ હમણાં અષ્ટપાવળુમાં આવ્યો, એનાથી પણ કેટલાકને કદાચ ગૂંચવાળો થાય, એમાં કલા શબ્દ હતો, વિકળા. વિકળાની વાત જે હતી ને એ વાત ચંદ્રની કળા સાથેની વાત હતી કે એ બીજ છે તો એની એક પછી એક કળા વધતી વધતી પછી પૂનમની કળા થાય, એટલે એ બીજ જે છે તે એ કળા તરીકે લેવામાં આવી હતી. સકળ એમાં એવી રીતે વાત લેવામાં હતી, સકળ સહિત કળા સહિત એટલે સકળ શબ્દ લીધો હતો. એટલે સકળ નો અર્થ ત્યાં એવો કરવામાં આવ્યો હતો કે એને કળાઓ છે અને પછી એ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. હવે સકળ નો અર્થ એક એવો પણ થાય, પૂરેપૂરું એવો પણ થાય, એટલે જ્યાં જેમ છે તેમ સમજવું. કૃપાળુ દેવે એ વાત કહી છે કે જ્યાં જેવી રીતે છે તેમ તેને સમજવું જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી સાધ્ય રાખીએ છીએ, એટલે આ બધા જે અગાઉના જે હતા એ બધા આપણે જે પૂરા કર્યા છે. અને એ સિવાય એક સંયત શબ્દની વાત હતી, અસંયતની વાત હતી. હવે એના વિશે એના પછી એ શબ્દને નિમિત્તે સંયુક્ત શબ્દ એક બીજો એના જેવો હતો, બંનેનો અર્થ જુદો થાય છે, પણ એવો જ જેને કહે ને કે મિસ નોમર, આપણને ભૂલ થઈ જાય એવું હતું. એટલા માટે મને એમ હતું કે 14મી ગાથા લઈએ ત્યારે એ અસંયુક્ત શબ્દ એમાં આવે છે અને એ ગાથા પણ બહુ મહત્વની છે. તો આપણે સમયસારની 14મી ગાથા લઈશું ત્યારે એમાં અસંયુક્ત શબ્દ આવે છે અને આપણે મૂળ સમજવો છે અસંયત. અસંયત એટલે જે સંયમ સહિત નથી તે, અને અસંયુક્ત છે એટલે જેની સાથે કોઈ સંકળાયેલું નથી તે. પણ બંને શબ્દ જરા સરખા છે એટલે આપણે એ વધારે સમજવા છે. તો એ સમજવી છીએ તો પછી એ સંયુક્ત શબ્દ જ્યાં આવે છે એ ગાથાને જ સમજી લઈએ. એટલે આપણે 14મી ગાથા સમયસારની પણ આપણે કરી લઈશું. તો જય જીનેન્દ્ર, આજે કોઈ પ્રશ્ન હોય તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.